140 કાત 30 સ્વસ્વરૂપની સ્થિરતા એ જ જ્ઞાનીઓનું ચરિત્ર છે.
જ્ઞાન ગાથા 32 32 કાત
શુદ્ધાત્મા ફરી મોક્ષ મળે છે
નહીં એની ઉપર નહીં.
આત્મતત્વને યથાર્થ પરે જાણનારા જ્ઞાનીઓ જ મોક્ષ પદના વાસ્તવિક આધારક છે અને પ્રતિપાદન કરે છે. જે જ્ઞાનીઓ વિમલ એ રત્નત્રય કહે આત્મ તે શિવપદ આરાધકો ધ્યાવે નિજ સહજાત્મ. જે જ્ઞાની પુરુષો રાગાદી દોષરહિત નિર્મળ રત્નત્રયને આત્મા કહે છે તેઓ મોક્ષ પદના આરાધક છે તથા તેઓ જ પોતાના આત્માનું ધ્યાન કરે છે. જે જ્ઞાની પુરુષો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રરૂપ આત્માને માને છે તે શિવપદ એટલે મોક્ષ પદની આરાધના કરી નીચ શુદ્ધ સહજાત્મ સ્વરૂપને શીઘ્ર પામે છે. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ એવા આત્મ સ્વરૂપનું ધ્યાન કરનાર અવશ્ય મોક્ષ પામે છે. શિવપદનો વાચ્ય મોક્ષ પદાર્થ છે એટલે શિવ શબ્દથી મોક્ષને કહે છે. જ્ઞાની પુરુષોનું કહેવું એમ છે કે સમ્યક દર્શક સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રરૂપ આત્માને માને છે તે શિવપદ પામે છે. શિવપદ એ જ મોક્ષપદ છે.
આત્મા વિશેની જ્ઞાની પુરુષોની કલ્પના શું છે, માન્યતા શું છે? રત્નત્રય એ જ આત્મા. આત્મા વિશેની બીજી કોઈ ભ્રાંતિ નહીં. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની અભેદભાવે એકતા, આવું જે સ્વરૂપ છે એ જ આત્મા, એને જ આત્મા કહે છે અને એવો મોક્ષપદના આરાધક છે. એટલે રત્નત્રયની ઉપાસના કરનારા કોણ છે? મોક્ષપદના શિવપદની આરાધના કરનારા છે અને તેઓ જ પોતાના આત્માનું ધ્યાન કરે છે. બાકીના તો બધા કલ્પનામાં છે. આત્મ સ્વરૂપ જાણ્યા વિના આત્માની ઉપાસના કરવી કેવી રીતે? બેસે છે વાત? જેની ઉપાસના કરવી છે એનું યથાર્થ સ્વરૂપ વારંવાર જાણવું જોઈએ. તો જ્ઞાનીઓએ એ સ્વરૂપનું એક લક્ષણ આપ્યું કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર જ્યારે એક રૂપે છે એ આત્મા છે. તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ. તો જ્યારે એ મોક્ષની ઉપાસના કરે ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રની ઉપાસના કરે છે. ભેદ રત્નત્રયની ઉપાસનાથી અભેદ રત્નત્રયની ઉપાસના કરે છે અને અભેદ રત્નત્રય એ જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે કે જ્યાં દર્શન જ્ઞાન અને ચારિત્ર વચ્ચે કોઈ ભેદ નથી. અવિરુદ્ધ છે, એક છે, અભેદ છે, અખંડ છે અને એ જ વાસ્તવિક રીતે મોક્ષપદની આરાધના કરે છે. એ વાત અહીંયા મૂકી છે. તો આત્માનું સ્વરૂપ શું? એનું એકત્ર સ્વરૂપ એ જ આત્મા છે. દર્શન જ્ઞાન અને ચારિત્રનું અભેદ સ્વરૂપ એ જ આત્મ સ્વરૂપ છે. અભેદ સ્વરૂપ એ જ આત્મા છે. એને જુદા જુદા નહીં ગણવાના. એને દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય જ્યારે એક થઈ જાય છે, કોઈ ભેદ રહેતો નથી. જેવું દર્શન એવું જ જ્ઞાન, અથવા જેવું જ્ઞાન એવું જ દર્શન, અને જેવું દર્શન એવું ચરિત્ર. ત્યારે એ આત્મારૂપ છે, ત્યાં સુધી એ આત્મારૂપ નથી, દેહરૂપ છે. કારણ કે હજુ દર્શન અને જ્ઞાન વચ્ચે ભેદ છે. જાણે છે કંઈ અને શ્રદ્ધા જુદી છે. શ્રદ્ધા છે એવું આચરણ નથી, પ્રતીતિ નથી. આચરણ છે એ પ્રમાણે જ્યારે આવે દર્શન પ્રમાણે, ત્યારે ત્રણેયની એકતા થાય છે. જેવું જ્ઞાન એવું દર્શન, અને દર્શન એવું જ્ઞાન, પેલા એ બેનો બરોબર સમન્વય સમજી લેવો. દર્શન અને જ્ઞાનમાં ફરક શું છે? જ્ઞાનમાં બોધ છે, દર્શનમાં એની પ્રતીતિ છે, એની શ્રદ્ધા છે. હવે એ બોધ એને પરિણત થયો છે, અને જેવું દર્શન જેટલું શુદ્ધ થાય એટલા પ્રમાણમાં એનું સ્વાભાવિક થાય ચારિત્ર. ચારિત્ર છે એ જેમ ફૂલ ખીલે અને એની પરિમલ સુવાસ એ સ્વાભાવિક છે, એમ જેની દર્શન શુદ્ધિ છે એનું ચારિત્ર શુદ્ધ જ છે. દર્શન નથી આપણને, ના, એ ચારિત્ર ખોટું છે જે પાડી છે. કેમ કે જેને આત્માનું દર્શન નથી એ ચારિત્ર શેનું પાડે છે? જ્ઞાન સમ્યક ત્યારે જ થાય કે જ્યારે જ્ઞાન દર્શન બને ત્યારે. હજુ આપણને અનુભૂતિ અથવા અનુભવ વિષય શું છે એ પકડાયો નથી. સ્થૂળતામાં છીએ આપણે, સ્થૂળતામાં છીએ એટલે શબ્દમાં છીએ, જાણકારીમાં છીએ, માહિતીમાં છીએ, અનુભવમાં નથી. આપણને અનુભવ થાય છે એટલે ટેમ્પરરી જે વાતની પીડા હતી એની અત્યારે પ્રતિકૂળતાને બદલે અનુકૂળતા થઈ, એ અનુભવ ન થયો. આપણો અનુભવ છે એ કહું છું કે હજુ પરિસ્થિતિ આપણને અનુકૂળ થઈ ગઈ, પ્રીતિકર થઈ ગઈ, એટલે આપણે માન્યું કે આપણને શાંતિ થઈ ગઈ, આપણને આનંદ થઈ ગયો. આપણને આનંદ શેનો થયો? જે નડતું તું ગયો એવો આનંદ છે. આપણને એ વસ્તુથી પર આનંદ શું છે એ હજુ પકડાયો નથી. આનંદની સૂક્ષ્મતા, આનંદ આત્મામાંથી આવે છે અથવા આત્મતત્વ આનંદમય છે એવી અનુભૂતિથી આપણે હજુ દૂર છીએ, સ્થૂળતા ઉપર છીએ. સ્થૂળતા ઉપર આ બધું જાણવાથી ઘણા ઘણા અકારણ આપણા કસાયો શાંત થઈ જાય, થોડી ઉદાસીનતા આવે, થોડી પ્રતિકૂળતાને પણ સહન કરી લેવાની શક્તિ આવે. તો આપણે સહન કરી લીધું છે એ આત્માનુભૂતિ નથી. એટલે અહીંયા વસ્તુને સમજવા માટે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ જ રત્નત્રય એ જ મોક્ષ માર્ગ છે. અને રત્નત્રયની અંદર જ્ઞાન એ બોધ સ્વરૂપ છે, દર્શન એ એની પ્રતીતિ અને શ્રદ્ધા સ્વરૂપ છે. અને જો દર્શન શુદ્ધ હોય તો ચારિત્ર બીજું અન્ય હોઈ ન શકે. દર્શન જેવું હોય એવું જ ચારિત્ર હોય, દર્શનથી વિપરીત ચારિત્ર ન હોય. પણ જ્ઞાન હોય એવું દર્શન ન પણ હોય. આપણે કહીએ કે આ બધું નકામું છે, આ બધું વ્યર્થ છે, આ પદાર્થમાંથી સુખ નથી, એ જ્ઞાન છે, દર્શન નથી. કેમ કે પદાર્થ છૂટતો જ નથી, પદાર્થ પ્રત્યે મોહ છે, આકર્ષણ છે, પરિગ્રહ છે, પદાર્થની પ્રાપ્તિના પ્રયત્નો છે, બધું જ છે. તો શું તારું જ્ઞાન છે કે પદાર્થમાં સુખ નથી? તો સુખ નથી તો શું જોઈતો છે? પણ આપણું જ્ઞાન છે એ માહિતી છે, એની જેથી આપણને પ્રતીતિ થાય, પ્રતીતિ થાય કે પદાર્થમાં સુખ નથી, તો શું થાય? એ પદાર્થ છૂટી જાય. આ ચરિત્ર કેવો છૂટી જાય? એના પ્રત્યે લેશ માત્ર કોઈ આસક્તિ ન રહે, મોહ ન રહે, કંઈ નહીં. એનું હોવાપણું કે ન હોવાપણું એ આપણા માટે કોઈ મહત્વનું ન રહે. શું કામ? કે આપણને એવી પ્રતીતિ થઈ છે કે આમાં સુખ નથી. શબ્દ પ્રયોગ વ્યવહારિક ભાષામાં, લોક ભાષામાં વાપરે ને કે બધું મુઈ માને ધાવવા જેવું છે. એ અહમ ભાવ છે. પણ પસાર થાય છે ને એ વ્યર્થ છે, એ નથી પ્રતીત થતી. સહન કરે છે પોતે, કેમ કે એમ થાય છે કે મારે કસાય નથી કરવા, એટલે એ સહન કર્યું. સોલ્યુશન આજ સ્થૂળ લેવલની. બોલો લ્યો. જેટલો વિચાર થતા સમસ્ત જગત એને અસાર લાગે. જે 12 ભાવનાઓ છે ને એ એવી પરિણત થાય કે પછી એમાં અમુક સમયે ફેર થાય એવું ન બને. જગત અનિત્ય છે. હવે આ શ્રદ્ધામાં આવ્યું છે કે માત્ર જાણકારી છે? કારણ કે જગત સાથે હજી કેટલો લગાવ છે. હવે તમે જો એને અસત માન્યું, અનિત્ય માન્યું, તો વાત એ કહે છે કે જો સાચે સાચ પ્રતીતિ થઈ હોય, એ દર્શન થયું હોય, તો એ જગત સાથેનો તમારો અનુબંધ તૂટી જાય. જેમ આ એક વસ્તુ હળાહળ ઝેર છે, એ જો મોઢાને અડશે તો પણ મારો પ્રાણ જશે, આ માહિતી છે. તો એને કોઈ કાળે સ્પર્શ કરવાની સ્વપ્નમાં પણ એમ જગત અનિત્ય છે. પછી જગત અસરણ છે, સંસાર અસરણ છે, આ માહિતી છે, બધું જાણીએ છીએ. અને કેટલી વાર અમુક વસ્તુ અમે નથી કરતા કે ના બધું અસરણ છે, આમ છે તેમ છે, પાછું શરણે હોય ને અસરણે હોય, આપણું એવું બધું. જ્યાં અનુકૂળતા હોય અસર, પ્રતિકૂળતા હોય તો આબુ છે. અહીંયા આપણે માની છે, સહન કરી છે, માને છે કે હું ઘણું પુરુષાર્થ કરું છું, બરોબર છે, પણ એ હજુ દર્શન થયું નથી. સંસાર અસાર છે, દર્શન થયું. સંસાર અનંત શોકમય છે, ભાવના બુદ્ધનું વાક્ય છે, ભગવાન મહાવીરે કહ્યું ઉત્તરાધિમાં કે સંસાર અનંત શોકમય છે. અહો દુઃખો હુ સંસારો, જન્મ દુઃખમ જરા દુઃખમ મૃત્યુ દુઃખમ અહો દુઃખો. અરે ભાઈ, અહીંયા તો જીવન જન્મ જરા મરણ બધું જ દુઃખમય છે, સ્વપ્નમાં પણ સુખની કોઈ અપેક્ષા નથી. આવું વાસ્તવિક સત્ય છે. આ સત્ય જેને ભાસે એ સંસારમાંથી ત્યાગ કરે કે શું કરે, કે એને વળગી રહે. તો આપણે કંઈક સંસાર દુઃખમય છે, પણ કેટલો, મને જેટલો લાગે છે એટલો, બાકી અનુકૂળ છે એટલો સંસાર તો બહુ સારો છે. તો માહિતી છે, જ્ઞાન છે, બોધ છે, પણ દર્શન નથી. જ્ઞાનીના વચનથી એ જો વિચાર કરવામાં આવે તો આપણે જ્ઞાનીની વિચારધારા સાથે એકરૂપ થઈ જઈએ, પણ નથી થવાતું. અત્યારે જ્ઞાનીની વાત આપણને માહિતી પૂરતી બરોબર છે, એમાં કોઈ આપણે કંઈક ઘૂંસંકા નથી કરતો, પરંતુ દર્શન તત્વ સમજવું છે. દર્શન તત્વ એ છે કે જેવું એમનું કથન છે અને એવી જેવી એમની શ્રદ્ધા છે, એવી શ્રદ્ધા મારી થાય, અને મારી શ્રદ્ધાનું પરિણામ શું, તો કે ચારિત્ર જ્યારે થાય ત્યારે સમજી લઉં કે આપણી શ્રદ્ધા પાકી છે. હું દેહ નથી, દેહથી ભિન્ન છું. આ જ્ઞાન કેવું આપણું, પાકે પાકું, હા નોલેજ પાકે પાકું છે. ચરિત્ર ખરું, પરિશ્રમ ઉપસર્ગ આવે માનો કે, તો આપણે કે મારી પાસે તો જ્ઞાન છે કે હું દેહ સ્વરૂપ છું, દેહ આત્મ સ્વરૂપ છું, દેહથી ભિન્ન છું, દેહ તે મારો નથી. પણ એ એટલે કેટલું એટલું કરે છે, એટલે દેહને જાળવવા જેટલું જળવાય એટલું, તો ત્યાં હજી આપણો આધાર દેહ છે આપણો. એટલે હજુ આપણને આ બેનો ભેદ નથી પકડાતો. એનું કારણ છે કે શબ્દથી પર મનન ચિંતન અનુપ્રેક્ષા નિધિ ધ્યાસન આ બધું કરવું અને કરીએ છીએ, એમાં એટલો બધો અહમ આડો આવે છે કે બસ હું સાચું જ માનું છું, બધું મને શ્રદ્ધા છે, હજી હું માંથી બહાર પડ્યો જ નથી. અરે તું તો હજી છીપલા વિણસ, શું તું વાત કરસ, તે શું વિચાર કર્યો. અગાધ ચિંતન, ઊંડું ચિંતન, ગાઢ ચિંતન, તત્વનું ચિંતન શરીરથી પર થઈ જાય ચિંતન કરે ત્યારે, એને ધ્યાન કહે છે. એવું તો થતું નથી. શરીરને સાબૂત રાખીને ચિંતન થાય, શરીરના ઠીકપણા સુધી જ ચિંતન થાય. અઠીકપણું આવે તો આપણે પાલિતાણા શિબિરમાં આ વિષય આવ્યો તો રાતના જ્યારે ધ્યાનની વાત કરી ત્યારે થાકી ગયા છે તો કે નહીં થાય, હવે પતી ગયું. શરીર સાધન છે ધ્યાન માટેનો, ધ્યાનનો આધાર સંકલ્પ છે અને સંકલ્પ આત્માનો ભાવ છે. હવે આ વાત જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી એમ થાય કે આ કેવી રીતે કરવું, અને અમને જ્ઞાન તો છે જ, આ જે જ્ઞાન છે એના જેવું એકે અજ્ઞાન નથી. એટલે ખરેખર આપણને દર્શન થવા માટે મુશ્કેલી એ છે કે હું જાણું છું, એ વાત એટલી બધી દ્રઢ છે. દરેક જ્યારે વાત આવે છે ત્યારે અમે આત્માએ જાણીએ છીએ, આ સંસાર ખોટો છે એ જાણીએ છીએ, આ બંધન છે એ જાણીએ છીએ, આ બધું તું જાણસ, અને છતાં કોઈ પણ પ્રકારનું તારા વર્તનમાં આવતું નથી સ્થિરતાથી, એ બતાવે છે કે તને દર્શન એનું છે નહીં. એ જે છે એ ભૂમિકા તારી માત્ર બુદ્ધિના સ્તર સુધી જ મર્યાદિત છે. બુદ્ધિથી અંતઃકરણના સ્તર સુધી એ વાત હજુ પહોંચી નથી છે, એના ભાવ ઉપર પહોંચ્યા નથી, એના આશય ઉપર પહોંચ્યા નથી, એના તાત્પર્ય ઉપર પહોંચ્યા નથી, એનું રહસ્ય પ્રાપ્ત થયું નથી. કે આનું રહસ્ય એ કે છૂટે દેહાધ્યાસ તો તું કર્મનો કરતા નથી. એને કસોટી કે દેહાભ્યાસ છૂટે, દેહ પર છે, દેહ ભિન્ન છે, દેહ અસત છે, આવી બધી જ ફિલોસોફી સરસ કલાક સુધી ભાષણ કરતા આવડે, પણ છતાં દેહાધ્યાસ છૂટે. એટલે પ્રત્યેક ભાવનો એ કરતા બને, પ્રત્યેક ક્રિયા કરે કરતા ભાવથી જ કરે, અકર્તા ભાવથી થાય નહીં એની ક્રિયા. એ તો ઉદય પ્રમાણે જ થાય, પણ અહીંયા તો ઈચ્છા પ્રમાણે થાય છે. જેટલી જેટલી વાત થાય છે ઈચ્છા પ્રમાણે થાય છે કે ઉદય પ્રમાણે? ઈચ્છા પ્રમાણે. આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ, ઉદય કે ઈચ્છા? અને હમણાં 10:15 થઈ જાય તો જે હાલતો હોય પરમાર્થ પરમાર્થ આત્મા આત્માનું કામ કરશે. હા ઉભો, મોબાઈલ ચાલુ, ઈચ્છા ચાલુ, તરત જ બહાર ભાગવાનું. બીજું ત્રીજું ઉપયોગ તો બહાર જ ગયો પેલા. અહીંયા બેઠો હોય કદાચ શરમે ભરમે તોય, આત્માથી તો ચેતનનું અસ્તિત્વ જુદું છે અને એ અસ્તિત્વ વહી ગયું છે. અહીંયા બેઠો છે, ખોડિયું બેઠું છે. દર્શન હોય તો આ બે ભેદ ન થાય, કેમ કે દર્શન વાળો સ્થળ અને કાળથી પર થઈ જાય, એને પછી એ ભાન, એ આત્માને તો શાશ્વત છે, એને સમયના ભેદ ક્યાં આવ્યા, એને કાળના ભેદ ક્યાં આવ્યા. એટલે આપણે આજે ગણિત લઈએ છીએ ને કે અમને બધી ખબર છે અને પ્રશ્નો આ છે ને શું થાય, થાય જ કે હજી જેદી આ ભૂલાય, જે પડ ભાન ભૂલાય આ તમનો, તે દી કરજે ટકોરો રે પ્રભુ મને અજવાળો. એ પદ ગાવું સરળ છે, પણ ભાન તો હંમેશા ભૂલાતું જાય છે. ભાન દેહને આધારિત જ છે, આત્માનું ભાન. બધી ક્રિયા કરતા કરતા આધાર દેહાધ્યાસ કેન્દ્રમાં છે. એટલે જ્ઞાન અને દર્શનની એકતા થતી નથી, એટલે ચારિત્ર આવતું. પ્રશ્ન સાધકોનો વારંવાર જ્યાં જ્યાં જાય છે, શું કરીએ જાણો, આચરણમાં કંઈ નથી આવતું. આચરણમાં કેમ નથી આવતું? કે કારણ કે તે જે જાણસ ને એનું હજી દર્શન અથવા શ્રદ્ધા પ્રતીતિ કરી નથી. તો પેલા દર્શનમાં તો લાવ, આચરણ એની મેળે આવી જશે, શું કામ ચિંતા કરે છે. તું શ્રદ્ધા લાવ, તને કીધું કે આમ કરવાથી આટલા આટલા લાભ થશે ને, તારી મુશ્કેલી હોય તો એ તે જાણ્યા પછી કરસ કે નહીં, આપણે કરીએ કે નહીં. ગમે અહીંયાથી પદાર્થ મેળવીને, ગમે અહીંયાથી કરીને, કોઈને જાણ ન હોય એવી રીતે પણ આપણે પ્રયોગ, શું કામ? આપણને એમાં મોહ છે કે આમ કરવાથી શરીર સારું થાય, આમ કરવાથી પગ સારા થાય, આમ કરવાથી કાન સારા થાય, આમ કરવાથી આવું થાય તેવું થાય, એવું કોઈ કીધું હોય અને આપણે પહોંચમાં હોય તો આપણો પ્રયત્ન ક્યાં હોય? એ વસ્તુ કરવામાં હોય, અને કરી એટલે પછી એનો લાભ મળતો હોય એમાં. તારે ચારિત્રનું કંઈ કરવાનું જ નથી, ચારિત્ર એ જ થાય જે તારી દર્શન છે એ જ. શું થયું આ મેળવવા માટેના બધા પ્રયત્નો? ત્યાં ચાર વાર લેવાનું કીધું કોઈએ કે આમ ચાર વાર લેજે, આમ ભભૂતિ માને. એમાં જો વર ચમત્કારની વાત કરે તો કે તારે આમ એક કલાક બેસવાનું, ત્યાર પહેલાં કંઈ ખાવા પીવાનું નહીં, પછી આ લેવાનું, પછી આમ કરવાનું, બરાબર એ કરે કે નહીં? હવે એનું ચારિત્ર શેના ઉપર છે? એની શ્રદ્ધા ઉપર. હા, આટલી જે શ્રદ્ધા એની છે એના ઉપર કરે છે. આ જ્ઞાની કે છે એ સમ્યક દર્શન નથી. પ્રશ્ન ચરિત્રનો જે છે આપણી સામે એ હજી આપણને સમજાતો જ નથી કે કેમ આચરણમાં નથી ને આચરણમાં આવતું નથી ને પછી શું, પણ નહીં આવે કેમ કે તારે આચરણમાં તારી ચિંતા જ નથી. તારી ચિંતા માત્ર તે જાણ્યું એટલે તને થઈ ગયું, પતી ગયું, મોક્ષ થઈ ગયો, મારો વિતરાગ થઈ ગયો. જાણવાથી વિતરાગપણું છે કે શ્રદ્ધાથી વિતરાગપણું છે? અરે દેહની શ્રદ્ધા તૂટી છે, પર પદાર્થની શ્રદ્ધા તૂટી છે. સુખ ક્યાંથી છે? પરમાં નથી એવી કોઈ શ્રદ્ધા ખરી? અચળ નથી, નથી. સંસારમાં જે કંઈ છે બધું પ્રતિકૂળ થાય એને આપણે છોડીએ છીએ, એ છોડીએ છીએ એ ચરિત્ર નથી. કોઈની અરે ન બને તો ન બોલીએ આપણે, પછી શું તમે એનો સંગ છોડી દીધો? અને કોક દી જરૂર પડે ત્યારે એમ થાય કે હારો જો હરકું માને તારું હોય એ ઘરના સ્વજનો સાથેના એવી રીતના હોય તો એને કહીને શું, એને મોં તૂટી ગયો. પાછો પ્રસંગ આવે ત્યારે શું કહે, કાકા જ્યારે એને મનાવી લેજો ને આંગણે આવે તો સારું શોભા રહીએ. અરે એ બધું ચાલુ ને ચાલુ છે, એ ચરિત્ર નથી તારું, એ ત્યાગ છે નથી. અને પછી અમે એને તો એટલા વર્ષ સુધી બોલાવ્યો જ નહીં, તો ઘણું પુરુષાર્થ કર્યો છે. ધૂળ પુરુષાર્થ કર્યો, દ્વેષનો પુરુષાર્થ કર્યો, નેગેટિવ કર્યો. પોઝિટિવ શું છે? આ કોઈ મારા નથી એવો ભાવ છે ના, એ મારા નથી તો એ નથી રાખતો, એટલે આપણે અકળાઈને બેઠા છીએ. અને આપણે ભાવ એમ થાય કે એને સદબુદ્ધિ સૂજે અને એ પાછો વાલો થતો આવે તો આપણે તો પાછું બે ગ્લાસ દૂધના તૈયાર જ રાખ્યા છે. ચરિત્રની શ્રદ્ધા સાથે સંબંધ છે, તત્વની શ્રદ્ધા નથી. ઉમા સ્વાતીએ એટલા માટે એ જ શબ્દ વાક્ય મૂક્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પછી સૂત્ર આપ્યું, તત્વાર્થ શ્રદ્ધાનામ દર્શનમ. તત્વની શ્રદ્ધા નથી. આપણને હજી વિચાર કરે કે વાંચન ગમે એટલું થાય એમાં આવેલું તત્વ પકડાતું નથી. ઠીક છે, આ તો ક્રમશઃ ચાલશે, આપણે આમાં રોકાવું નથી. કેમ કે અત્યારે ને અત્યારે દર્શન, પણ આ સમજાવવું જોઈએ. આ જ્યાં સુધી સમજ નહીં ફરાય, દ્રષ્ટિ નહીં ફરે આપણી, હજુ ભ્રાંતિ તૂટશે નહીં, ત્યાં સુધી સમ્યક દર્શન વિના સમ્યક ચારિત્રની અસંબંધ. અને આ મોક્ષ છે એ ચારિત્ર છે, ચારિત્ર છે મારું, આત્માનું ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર. પછી ભલે શરીર રહ્યું, શરીર હોય તો પણ અનંત સુખને બાધા નથી. અરિયંત જ્ઞાનીઓ શરીર હોવા છતાં એને એક પણ દુઃખનું કારણ નથી, આખો સંસાર એને કોઈ દુઃખ આપી શકતો નથી, દેહની પ્રતિકૂળતા પણ એને દુઃખ આપી શકતી નથી, દેહની વ્યાધિગ્રસ્ત અવસ્થા પણ એને દુઃખ આપી શકતી નથી. વેદના આપે, દુઃખ ન આપે, દુઃખ ન થાય. આ તત્વને એ રીતે વારંવાર વિચારવું, અને વિચાર વિના સમ્યક દર્શન ન થાય, ચિંતન વિના ન થાય, નિધિ ધ્યાસન વિના ન થાય, અનુપ્રેક્ષા વિના ન થાય. આપણે એ કોઈ પ્રોસેસમાં જવા ઈચ્છતા નથી, કેમ કે આપણી પાસે સમય નથી. એના કરતાં હું તો બીજું કહું છું કે હજી સંસારનો રાગ એટલો બધો છે, પ્રવૃત્તિનો રાગ એટલો બધો છે, સંસારના સંઘનો રાગ એટલો બધો છે, સંબંધનો રાગ એટલો બધો છે, આપણે એનાથી ઘડીભર અડગા રહી શકતા જ નથી. મારે બસ કામ કામ છે, આમ કામ છે, આમ કામ. કોઈ વખત એમ લાગ્યું કે આખા સંસાર હળગી જાય, મારે કાંઈ કામ નથી, મને મારા આત્માનું કામ છે, એની સાથે મારે કામ છે. અત્યારે હું મારા આત્મા સાથે બેસું, જેટલું બેસાય એટલું બેસું, જેટલું થાય એટલું કરું. આટલું અત્યારે શોખ છે, ઈચ્છા છે, જાગૃતિ છે, જિજ્ઞાસા છે કે આપણે કંઈક કલ્યાણ કરી, મોક્ષ મેળવીએ, પરમાર્થ કરીએ. શું તો કલાક એક સવારે સત્સંગમાં જઈ આવીને વાત પૂરી થઈ જાય, બસ બે સામાયિક કરી લીધી, વાત પૂરી થઈ ગઈ, એટલે એ વ્યસન બની જાય છે, આદત થઈ જાય, ટેવ થઈ જાય. હવે ફાવતું જ નથી, આ સમયે ક્યાંક બીજે જવાનું જાય તો. પરંતુ ખરેખર તો આ સમયે એમાંથી આ બધું રો માટે મસાલો ભેગો કરવાનો છે. મસાલો ભેગો કર્યા પછી બાકીના સમયની અંદર પ્રવૃત્તિઓને કેટલી છોડતા જાય છે, કના કઈ સમજાતું જાય છે એને, એટલે એ ક્યાંય પ્રવૃત્તિથી છૂટતો નથી. કેમ કે હજુ દેહ આધારિત, સંઘ આધારિત, સંબંધ આધારિત, સંયોગ આધારિત આખી જીવનની ઘટમાળ છે, એમાં એ ક્યાંય બાંધછોડ કરવા તૈયાર નથી. એમાં એનું જ્ઞાન પણ ઉપયોગી નથી થતું. તારું જ્ઞાન કેટલું ઉપયોગી? આપણે કહે કે ભલે તારું ગમે ત્યાં કામ હોય, કરતો નહીં ઓફિસ, એ બધું મહત્વનું નથી, તો એ જ્ઞાન ઉપયોગી નથી થતું. સંઘ છૂટતો નથી, પ્રવૃત્તિ છૂટતી નથી, શું કામ? જ્ઞાન ઉપયોગી નથી થતું. એ જ્ઞાન જો દર્શનમાં આવ્યું હોય તો શ્રદ્ધામાં નથી, શ્રદ્ધામાં નથી, એક વ્યવહારની અંદર પણ એક વાક્ય છે કે કોઈના વિના આ જગત રોકાતું નથી. નો બડી ઇઝ ઇનડિસ્પેન્સેબલ, કોઈ આ જગત માટે અનિવાર્ય નથી. છતાં આપણને એમ થાય મારી હાજરી વિના ઊંધે પડ દેવાઈ જશે એમ થાય. ચલાવ બરોબર છે ને. આ જ્ઞાન અને ચરિત્ર કેટલો ફેર પડે છે. ક્યાંય આપણે કહીએ કે કોઈને સોંપી દીધું પછી એની શક્તિ અનુસાર અને ભાગ્ય અનુસાર જે થવાનું હશે એ જ થશે પાછું, એ ખબર છે. તો આપણે એમાં આપણે શાંત થઈ જઈએ ખરા, આપણો વિકલ્પ શાંત થઈ જાય કે ના આ દિશામાં આપણે સોંપ્યું છે, વાત પૂરી થઈ, જે થવાનું જે થયું એ થવા કાળે જ હતું એટલે થયું, આપણે સમાધાન છે. ઉષ્મા એ દેહાભ્યાસ છે, અહંકારનો આધાર દેહ છે, આત્માનો અહંકાર નથી. આત્માનો અહંકાર આવે તો પછી બસ મને આ જ માન્ય છે, કેમ કે એ તો જગતના પ્રવાહથી ભિન્ન જ છે. પણ અહંકારમાં પણ બે એના સ્વરૂપ છે, એક અહંકાર છે સાત્વિક અથવા તાત્વિક અને એક અહંકાર છે આભાસી. નામનો અહંકાર, રૂપનો અહંકાર, શરીરનો અહંકાર, એ બધા અહંકાર કેવા છે કે એમાં જે શંકરાચાર્ય જે કહ્યું ને મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તે હું નથી. અહંકાર એટલે આ નામરૂપ, આ નામથી ને રૂપથી આ શરીરથી જે છે તે હું નથી. શિવોહમ શિવોહમ ગાવાની કેવી મજા આવે છે, ત્યાં તો જાણી સાક્ષાત પરમાત્મા થઈને ગાતો હોય. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ આજ થાય, અભ્યાસ આજ કરવાનો છે. એથી કરીને આ કોઈ હું અભ્યાસની સ્વાધ્યાયની કોઈ અહીંયા આપણે નેગેટિવ નથી એની, એથી જ થશે. એટલે કહે છે કે વ્યવહાર રત્નત્રય વિના નિશ્ચય રત્નત્વની પ્રાપ્તિ કોઈ કાળે સંભવિત નથી. આ જ કરવાનું છે, પણ વધુ જાગૃતિપૂર્વક, વધુ ચિંતનપૂર્વક, વધુ તત્વની વિચારણાપૂર્વક કરતા જવાનું છે. અને એ કરતાં કરતાં આપણું જ્ઞાન દર્શનમાં પરિવર્તિત થઈ જાય. આપણને મળેલો બોધ એ જ્ઞાનીનો બોધ નથી, હવે આપણું દર્શન બોધી છે. બોધ અને બોધીમાં શું ફેર? બોધ સત્પુરુષનો, સદગુરુનો, જ્ઞાનીનો, અને બોધી આપણી. બોધી એટલે તારી સમજણ, જેવો એનો બોધ એવી તારી સમજણ. બોધ માને બોધીમાં કોઈ તફાવત નહીં. આજે બોધ જુદો છે ને બોધી જુદી છે. એણે કહ્યું છે કાંઈ ને આપણે સમજીએ છીએ, ઘણું અંતર છે. એ અંતર ક્યાંથી મપાય? તો કે ચરિત્રથી મપાય. એ તો અળગા થઈ ગયા ને, તું તો હજી જોડાયેલો જ છો, એનો મતલબ કે બોધીનું તારું ઠેકાણું નથી. બોધ છે, હવે એનો બોધ લઉં તો હું સુખી જ છું ને આમ જ કરું છું, એ ભ્રાંતિ છે. કે હું તો બધો એનો બોધ જાણું છું, ભલે તું એનો બોધ જાણ, એની બોધી નથી. એટલે કે તને એ બોધ સમ્યક દર્શનમાં પરિણિત થયો નથી, યથાર્થ શ્રદ્ધામાં પરિણિત થયો નથી. આપ કરવાનો આ પ્રયત્ન બધા એટલા માટે જ આ સામાયિક ચૈત્ય વંદન પૂજા આ બધું એના માટે આપ્યું છે. મંત્ર જાપ કે જ્ઞાની પુરુષના તત્વ જે આવે છે એ તત્વને તું વારંવાર વિચારીને એનું નિધિ ધ્યાસન કરીને એને આત્માની સમ્યક દર્શન શ્રદ્ધારૂપ બના. સંકિત પ્રગટાવવું છે, આ જીવનમાં બની શકે એમ હોય તો સંકિત. અને સંકિત બને એટલે સમજેલું છાપ લાગી ગઈ મોક્ષની, એને મોક્ષની છાપ લાગી ગઈ. અને સંકિત નથી અને દેહ છૂટી ગયો, સંકિત નથી અને દેહ છૂટી ગયો. આ પાછો અનાદિનો સંસાર ચાલુ ને ચાલુ છે. તો સંકિત પ્રાપ્ત થવા માટેના યોગો જે પ્રાપ્ત થયા એ દુર્લભતા એ ક્યાં મળી? તો કે આ મનુષ્ય પર્યાયમાં સંજ્ઞીપણું છે. જ્ઞાનને દર્શનમાં પરિવર્તિત કરી શકાય એવી અવસ્થા છે. વિચાર શક્તિ છે, વાચા શક્તિ છે, મનુષ્ય દેહ છે, પાંચ ઇન્દ્રિય છે, સંજ્ઞીપણું છે, અને છ પર્યાપ્તિ છે. અને અપેક્ષાએ નિમિત્તમાં આર્યભૂમિ છે, અધ્યાત્મ સંસ્કૃતિ છે, વિતરાગી પુરુષોનું દર્શન છે, સત્પુરુષોના યોગ છે, સત્સંગ સ્વાધ્યાયની અનુકૂળતા છે, અને ભૂખે મરવા જેવી દશા છે નહીં આપણી. જલસા કરવા હોય તો વાત જુદી છે, પણ કોઈ ભૂખે મરી જાય એ વાતમાં કોઈ માલ નથી. કારણ કે આ બધા પુણ્યથી આવો હોય જ નહીં જીવ. એ નક્કી કરે કે હું છોડી દઉં બધી પ્રવૃત્તિ તો છોડે, તો એ ભૂખે ન મરે. કૃપાળુદેવે સાદી ભાષામાં કહ્યું કે પ્રાણી માત્રને આહાર, અન્ન અને વસ્ત્ર મળી જ રહે છે, મળી જ રહે છે. અને એ એને તિરેન સૃષ્ટિ એટલા માટે એની સાથે રાખી છે. બધાને એની મેળે અજગર કરે ન, બધું મળી રહે છે, મળશે. પણ આ જીવને પાછું શ્રદ્ધા, સોનું મેળ્યા પછી સોનામાં મોહ થયો એટલે હવે એ જ છે કે અમે તો જ્ઞાની છે ને કેમ નથી થતું, અમે તો જાણી છે, આપમાં અમે જાણી જોયું, ગ્રાહક દેશ નથી કરતા અમે જાણી છે, આ અમે નથી, બધું બધી અમને ખબર છે. આમાં એકય વસ્તુ જ્ઞાની પુરુષો કહે છે અમે ન જાણતા એવું એકય નથી. અને પછી પ્રશ્ન આવીને ઉભો રહે, સાચો જયારે વિચાર કરે ત્યારે કે આટલું આટલું કરવા છતાં અમને લાગતું નથી કે અમને કોઈ આત્મિક સુખ મળ્યું હોય. એટલે વાત આટલી જ સમજવાની છે કે જે યથાર્થ આત્મતત્વને, જે રત્નત્રયને આત્મા, એટલે રત્નત્રય રૂપ મારો આત્મા છે, આત્મા વિશે ખોટી સમજણ નહીં, ભ્રાંતિ ભરેલી નહીં, રત્નત્રય રૂપ મારો આત્મા છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રની અભેદ એકતા એ આત્માનું સ્વરૂપ છે. જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી હજુ આત્મારૂપ થયો નથી. ખોટું નથી, ભેદ ખોટા નથી. દર્શનને માટે પ્રયત્ન કરે છે, જ્ઞાનને માટે ઉપાસના કરે છે, ચારિત્ર માટે યમ નિયમ વ્રત વગેરે બધું કરે છે, બધું જ કરે. એ કરતા કરતા ત્રણેય એક થઈ જશે. ત્રણેય એક થશે પછી એને વ્રત લેવાની જરૂર નહીં પડે. ખ્યાલ આવ્યો તને? પકડાય છે? અત્યારે જે ચારિત્ર છે એ ભેદ ચારિત્ર છે, એટલે એને આધાર લેવો પડે નિયમનો, યમનો, વ્રતનો, પછખાણનો, આ બધું. પણ જ્યારે એકરૂપ થાય ત્યારે તો જ્ઞાની ક્યાં પછખાણ લેતા હશે? તો ક્ષાયિક સંકેતિ શ્રેણિક મહારાજા કયા પછખાણ હતા? શું કહ્યું કૃપાળુદેવ? ઓળખાણ શું આપ્યું? વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઠાણંગ જોઈ લ્યો, ઠાણંગ સૂત્ર જોઈ લ્યો, આગમ ભગવાનનો જોઈ લ્યો, શ્રેણિક તીર્થંકર થશે. તો ત્યાં ભેદ ચરિત્ર નથી, પણ ક્ષાયિક સમ્યકત્વને કારણે ત્રણેય અભેદ છે, ત્રણેય અભેદ છે. આગળ વધશું. ગાથા 33.
શુદ્ધાત્મ ધ્યાનથી મોક્ષ મળે છે. આત્મા નિર્મળ ગુણમણિ નિસ્દિન ધ્યાવે જે પરમ મુનિ નિયમે લહે સિદ્ર મોક્ષ પદ તે. જે જીવો કેવલ નાદી અનંત ગુણરૂપ અને ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મ મલથી રહિત એવા નિર્મલ આત્માને નિરંતર ધ્યાવે છે તે મહામુનિઓ નિયમથી નિર્વાણને તરત પામે છે. હે ગુરુદેવ, આત્માનું ધ્યાન કરવાથી મોક્ષ મળે છે એમ આપ કહો છો, જ્યારે ચારિત્ર સરાદી ગ્રંથોમાં દ્રવ્ય પરમાણુ અને ભાવ પરમાણુ ધ્યાનથી કેવળ જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તો દ્રવ્ય ભાવ પરમાણુથી શું સમજવું? શ્રી યોગેન્દ્ર દેવ સમાધાન કરે છે કે દ્રવ્ય પરમાણુથી દ્રવ્યની સૂક્ષ્મતા અને ભાવ પરમાણુથી ભાવની સૂક્ષ્મતા સમજવી. ત્યાં પુદ્ગલ દ્રવ્ય પરમાણુનું કથન નથી. તત્વાર્થ સૂત્રથી સર્વથા સિદ્ધ ટીકામાં પણ એ જ અર્થ કહ્યો છે.
દ્રવ્ય શબ્દથી આત્મા તથા પરમાણુ શબ્દથી સૂક્ષ્મતાનું ગ્રહણ છે તે રાગાદી વિકલ્પથી ઉપાધિથી રહિત છે તો પછી તેની સૂક્ષ્મતા શું? એમ પ્રશ્ન થવાથી શ્રી આચાર્ય મહારાજ સમાધાન કરે છે કે તે ઇન્દ્રિય તથા મનથી અગોચર હોવાને લીધે સૂક્ષ્મ છે. ભાવ પણ પરમ સૂક્ષ્મ છે. વિતરાગ નિર્વિકલ્પ પરમ સમરસી ભાવરૂપ છે. ત્યાં ઇન્દ્રિય તથા મનની પ્રવૃત્તિ નથી. શિષ્ય પુનઃ પ્રશ્ન પૂછે છે કે પરદ્રવ્યના અવલંબનરૂપ ધ્યાનથી મોક્ષ નથી પણ નિજ શુદ્ધાત્માના ધ્યાનથી મોક્ષ છે એમ આપે કહ્યું છે. જેમ કે અપ્પા જાહિણમ હિમલવ, એક નિર્મલ આત્માનું ધ્યાન કરો, તેમજ શ્રી સમાધિ સતકતાદિ ગ્રંથાંતરમાં શ્રી પૂજ્યનાથ સ્વામીએ કહ્યું છે કે આત્માન અર્થાંત આત્મા પોતાના સ્વરૂપને પોતાના જ પોતા વડે એક ક્ષણ પણ નિર્વિકલ્પ સમાધિ વડે અપરાધાતો આરાધતો સર્વજ્ઞ થાય છે. શુક્લ ધ્યાનમાં પણ નિજ વસ્તુનું જ અવલંબન છે, પર વસ્તુનું નહીં. દ્રવ્ય ભાવ પરમાણુ ધ્યેય લક્ષવાળા શુક્લ ધ્યાનના આગમમાં 42 ભેદ કહ્યા છે પણ તે ભેદ ઈચ્છાપૂર્વકના નથી. જેમ ઉપસમ સમ્યક તત્વના સમયે અધકરણાદી અનિહિત વૃત્તિઓ થાય છે તેમ તે ભેદો પણ સ્વાભાવિક છે. પ્રથમ અવસ્થામાં ચિત્તની સ્થિરતાને અર્થે આ વિષય કસાયની પ્રવૃત્તિ રોકવાને અર્થે અને પરંપરાએ મુક્તના કારણરૂપ એવું અરિહંતાદી પરમેષ્ટિઓનું ધ્યાન કરવા યોગ્ય છે. ચિત્તની સ્થિરતા થયા પછી મુક્તિનું સાક્ષાત કારણ એવું શુદ્ધાત્મ સ્વરૂપનું ધ્યાન જ યોગ્ય છે. આ પ્રકારે સાધન સાધક ભાવને જાણીને ધ્યેય વસ્તુનો વિવાદ કર્તવ્ય નથી. પંચ પરમેષ્ટિનું ધ્યાન સાધક છે અને આત્મધ્યાન સાધ્ય છે.
શું વાત મૂકી છે? મોક્ષને પ્રાપ્ત કરવા માટે શુદ્ધાત્માના ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. જે શુદ્ધાત્માના ધ્યાન કરે છે એ જ નિર્વાણને પામે છે. શુદ્ધાત્માનું સ્વરૂપ શું? તો કે કેવલ જ્ઞાનાદિ અનંત ગુણરૂપ આત્મા, કેવલ જ્ઞાનાદિ અનંત ગુણરૂપ, અનંત ગુણોનો પિંડ એ આત્મા છે. અને બીજું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ મલથી રહિત એવો નિર્મળ આત્મા. ગુણોથી યુક્ત છે પણ નિર્મળ નથી. કર્મની મલિનતા એની સાથે છે. અત્યારે આપણું આત્મતત્વ અનંત ગુણોથી સંપન્ન છે પણ સાથોસાથ કર્મમલથી મલિન છે. અત્યારે આપણો આત્મા કર્મમલથી રહિત છે. પછી એ કર્મ ત્રણેય પ્રકારના છે. ભાવ કર્મ પણ છે, દ્રવ્ય કર્મ પણ છે, નો કર્મ પણ છે. ભાવ કર્મ હોવાને કારણે દ્રવ્ય કર્મની પરંપરા ચાલુ જ છે અને દ્રવ્ય કર્મ હોવાને કારણે નો કર્મનો સંબંધની પરંપરા, સંયોગની પરંપરા ચાલુ છે. હવે જ્યારે મોક્ષ જેને મેળવવો છે એને આ આત્માની ઉપાસનામાં આત્માના બે સ્વરૂપ, એ ગુણથી સંપન્ન હોવો જોઈએ અને મળથી રહિત હોવો જોઈએ. જો સમજણ બરોબર સ્પષ્ટ કેટલી સરસ આપે છે કે આત્માની જ્યારે વિચાર કરો ત્યારે આત્મા કેવો? તો અનંત ગુણથી સંપન્ન. અનંત ગુણથી સંપન્ન જે સિદ્ધમાં ગુણ છે એ જ બધા ગુણ આત્મામાં છે. આત્મદ્રવ્ય એ બધા આત્મદ્રવ્ય અનેક હોવા છતાં બધા ગુણથી સમાન છે. ગુણ સિવાય ગુણીનું કંઈ અસ્તિત્વ છે જ નહીં, અભેદ છે, અભિન્ન છે. તો આત્માને પેલા પોઝિટિવ અસ્તિભાવથી વિચારણા કરવી હોય તો આત્મા અનંત ગુણ સંપન્ન છે. એ અનંત ગુણમાં સુખ આવે કે ન આવે? તો આપણે કે ચા પીવાનો જે ટેસ્ટ છે આત્મામાં આવે, આનંદ એ આત્માનો ગુણ ખરો? તો અહીંયા આપણને જે કંઈ હરવા ફરવામાં આનંદ આવે એ એવો આત્મામાં આનંદ હશે? તો આત્માના સ્વરૂપની અંદર હજી આપણી ક્યારેક શ્રદ્ધા ન બેસે. જો જ્ઞાન ગણું, જો પૂછીએ તો કે હા આત્મામાં સુખ છે, પદાર્થના સુખ કરતા આત્માનું સુખ શ્રેષ્ઠ, તો કે હા, તો પદાર્થ છોડી દઈશ, તો કે ના. આત્મામાં આનંદ એનો ગુણ છે, તો કે હા. આત્મા પરમાનંદ, આ પરમાનંદ છે તો પછી તારા સંયોગનો આનંદ છે એ મુક્ત થાય, વાંધો નહીં ને જાય તો કે એ પોસાય એમ. જો આ દર્શન અને જ્ઞાન ભેદ, જે બોલીએ છીએ એની શ્રદ્ધા નથી, એટલે એ તત્વ હજુ એટલું પરિણિત થયું નથી. તત્વ ખોટું નથી, સર્વજ્ઞનો બોધ બોધ જ છે, પણ આપણને બોધિ રૂપે હજુ પરિણમ્યો નથી, અંશે પરિણમ્યો છે. બીજાને તો એ પણ ખબર નથી, એ પણ માનવા તૈયાર નથી. એ તો કહે છે કે જે કંઈ સુખ છે એ સંસારના પદાર્થોના ભોગવટામાં છે, ન મેળ્યું, જેટલું માણ્યું એટલું જીવ્યા એટલું જોયું, જાણી લ્યો માણી લ્યો, બસ. કોને ખબર છે કાલ કોને દીઠ? એની પાસે નક્કી જ છે કે તને જે કંઈ સુખ પદાર્થનું, ભોગનું, ઉપભોગનું, કામ ભોગનું, વિષય ભોગનું, જેટલું માણ્યું એટલું સુખ, ગયું એટલું છૂટ્યું એટલું ગયો, સ્પષ્ટ એની સમજણ છે. એ સમજણમાંથી આ જીવની સમજણ થોડી આગળ વધી અને એને કહ્યું કે માત્ર સુખનું સાધન એ સંયોગ નથી, સ્વ પણ છે. સુખનું સાધન સંયોગ નથી પણ સ્વ પણ છે. કદાચ ન મળ્યું તો હું સુખી છું, આ ભૂમિકામાં અહીં આવ્યો. ઓલો તો કે બને જ નહીં, શક્યતા જ નથી, ન મળ્યા એટલે દુઃખી, આ ભૂમિકા સુધી આવ્યો. હવે એ ભૂમિકા સુધી આવ્યા પછી એમ કે એ મળે નહીં, એ જોઈએ જ નહીં અને હું સુખી છું, એનું હોવા પણ એ જ મારું દુઃખ, એનો સંગ હોવો એ જ મારું દુઃખ. તો પ્રત્યેક સંગ દુઃખદાયી છે. આ ભૂમિકા સુધી પહોંચ્યો, પેલી ભૂમિકા સંગ સુખદાયી, બીજી ભૂમિકામાં સંગ ન હોય તો સ્વ તો છે, ત્રીજી ભૂમિકામાં સંગ હોય એ જ દુઃખ, માટે સર્વસંગ પરિત્યાગ. એ ક્યારે કરી શકે છે કે સંગ એને સુખકારી લાગતો નથી. આત્મા અસંગ છે, આ એનું તત્વજ્ઞાન. આ તત્વજ્ઞાનને આ સર્વસંગ પરિત્યાગ સાથે મેળ કરો. એટલી બધી આપણી આ સાધક અવસ્થા છે. સાધક અવસ્થામાં આ ભેદ રત્નત્રય અથવા ભેદથી વિચારણા, વ્યવહાર ભેદ અને નિશ્ચય ભેદ, એમાં વ્યવહારની ઉપાસનાથી નિશ્ચય તત્વની પરિપૂર્ણ અને શુદ્ધ તત્વની પ્રાપ્તિ થશે કે આત્મા અનંત ગુણ સંપન્ન છે પણ નિર્મલ નથી. એના ગુણોની સાથે મળ છે, મલિનતા છે. એ મલિનતા કઈ છે? પહેલી મલિનતા ભાવકર્મની. આ ભાવકર્મ આ કષાયનું સ્વરૂપ છે, એ ભાવકર્મ છે. રાગ દ્વેષ, રતિ અરતિ, ઈચ્છા અનિચ્છા, પ્રીતિ અપ્રીતિ, ગમો અણગમો, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, આ બધા ભાવકર્મો છે. આ બધા ભાવકર્મો છે અને ભાવકર્મને કારણે જ એનાથી બંધાતા દ્રવ્ય કર્મ, પછી જ્ઞાનાવરણીય બંધાણું, વેદનીય બંધાણું, આયુ બંધાણા, દર્શનાવરણીય થયું, અંતરાય થયા, આ બધા કર્મો ભાવકર્મને કારણે બંધાય. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, અને ચેતન ભાવ સિવાય કંઈ કરી શકે નહીં. ચેતન કોઈ ક્રિયાત્મક સ્વરૂપ કરતો નથી, ભાવાત્મક કરે છે. જ્યારે જ્યારે ચેતનની સક્રિયતા છે ત્યારે એની ક્રિયાનું સ્વરૂપ ભાવ ક્રિયા છે, દ્રવ્ય ક્રિયા નથી. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ. આ ભાવ કર્મ પહેલો છે. ભાવ કર્મને કારણે દ્રવ્ય કર્મ એટલે આઠ કર્મ એ તો ભાગ પાડ્યા છે, બાકી અનંત કર્મ એ ભાવ કર્મને કારણે બંધાય છે. ભાવ કર્મના અભાવમાં એક પણ કર્મ ન બંધાય. બરોબર વસ્તુની સ્પષ્ટ સમજણ લેવી. એક પણ કર્મ ભાવ કર્મના અભાવમાં બંધાતું નથી. તો મને જે કર્મ નડે છે એ કોણે બાંધ્યા? એનો કરતા કોણ? પોતે જ, ભલે અજ્ઞાનથી પણ તે જ બાંધ્યા છે. તો કર્મ અમે બાંધ્યા છે, દોષ અમારો છે, અજ્ઞાન અમારું છે. અને કર્મનું સ્વરૂપ એવું છે કે બંધાયા પછી એનો વિપાક થાય જ, પરિણામ આપે જ. લીમડાનું બીજ નાખ્યું તો લીમડો થશે જ, પછી આંબો ન થાય, નિશ્ચિત છે. આટલી તો સમજ રાખવાની જ છે. આ તત્વનું સ્વરૂપ છે કે તત્વ પોતાના અનુસાર જ પરિણમે, એના સ્વભાવ અનુસાર. લીંબોડી વાવી છે, આંબાના ફળની આશા કોઈ દી રાખવી નહીં. બાવળ વાવ્યો છે, કાંટા જ આવશે, બીજું કાંઈ ન થાય. એમ મને જે કાંઈ છે એ મારા ભાવ કર્મનું, આ દ્રવ્ય કર્મ આટલા બધા આવા પ્રતિકૂળ, આટલો વેદનીય કર્મ, મને આટલો બધો રોગ વ્યાધિ ઉપાધિ. આ ઉપાધિ એ કર્મ જ છે, દ્રવ્ય કર્મ છે, નો કર્મના રૂપમાં છે. કેમ આમ છે? અને પછી મને જ કેમ છે? પછી પ્રશ્ન, દુનિયાને હોય તો આને પાછી કાંઈ ચિંતા? તીર્થંકરને છે એની ચિંતા, આખો સંસારના જીવો કર્મથી પીડાય છે એની ચિંતા તીર્થંકરને થાય. એટલે એમ થાય કે જગતના જીવો અજ્ઞાનથી મુક્ત થાય તો કર્મથી મુક્ત થાય, એ પોતાના સ્વરૂપને પામે. અરે આ પૂતગઢ એને બાંધી લીધો છે, આવી ભાવ કરુણા તીર્થંકરની છે. પણ આપણને તો એવી કંઈ ભાવ કરુણા કોઈ જીવની છે નહીં, કેમ કે પોતાની અંતરદયા જ નથી. તો પછી પ્રાણી દયા તો ક્યાં રહે? ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. નો કર્મ એ સંયોગરૂપ ઉપાધિરૂપ, એ નો કર્મ કહેવાય. આત્માના પ્રદેશ સાથે અનુભવમાં આવે જોડાયેલા એવા કર્મો એ દ્રવ્ય કર્મ. અને આત્મા એ કર્મ માટે જે વિભાવ ભાવ કરે છે, વિકાર થાય છે એના સ્વભાવમાં, એ ભાવ કર્મ. મોહજન્ય ભાવ જે થાય છે, આસક્તિજન્ય જે ભાવ થાય છે, પર તરફની પ્રીતિનો જે ભાવ થાય છે, આ બધા એના ભાવ કર્મનું સ્વરૂપ છે. એ બધા સંયોગ પછી બધા કારણો, એની પ્રકૃતિ બધી કસાય. આ બધા શબ્દો કસાય નો કસાય, મૂળ શબ્દ કીધો છે આ, એનાથી કસાય એનાથી બંધાય છે, એનું મૂળ છે, સાધનરૂપ છે બધા. એટલે જેમ વસ્તુ મકાન પદાર્થ પરિગ્રહ સંગ્રહ શું છે, બધા નો કર્મ છે. મારું ઘર છે એ નો કર્મ છે. બીજાનું ઘરમાં મને કાંઈ પ્રીતિ થતી નથી, આસક્તિ થતી નથી, મોહ થતો નથી, એને છાપરું પડે કે બળે, પણ પોતાના ઘર સાથે, કારણ કે એ ઘર મને કર્મ રૂપે છે. પણ આત્માને તો લાગેલું નથી, નો કર્મ છે, ભાવથી લાગેલું છે, આસક્તિથી લાગેલું છે, ભાવથી જોડાયેલો છે, માન્યતાથી જોડાયેલો છે. માન્યતા તોડી નાખે કે ના મકાન મારું નથી, મકાન મારું હોઈ શકે જ નહીં, પણ એ વાત સંભવિત નથી. એ તો મરે ત્યારે વિલમાં પણ લખે કે મારું મકાન આને જ આપવાનું છે, અને પછી કે મારો મોક્ષ ક્યારે થશે. મકાન દઈ દીધું એટલે મારું પણ રાખીને દીધું છે, ત્યાગ થઈ દીધું કે કઈ મારું નથી. ઘણી ઘણી વ્યવહારની અંદર આપણે વિચારીએ ત્યારે એમ થાય કે બોધને બોધિના રૂપમાં પરિણિત થવું, અને એ માટેનો પુરુષાર્થ બસ આ સાધકનો, મોમક્ષનો પુરુષાર્થ. કર વિચાર તો પામ નથી, આપણો વિચાર નથી ચાલતો, બહુ ટૂંકો ચાલે છે. અને કેન્દ્રિત પદાર્થ કેન્દ્રિત વિચાર ચાલે છે, આત્મ કેન્દ્રિત ચાલતો નથી. અહીંયા જ્ઞાની એ કહે છે કે તું શુદ્ધાત્માનું ધ્યાન કર. આજે આપણું ધ્યાન શુદ્ધાત્માનું નથી, શુદ્ધાત્મામાં આ બધો મળ છે ને એને પેલા આત્માને નિર્મળ બનાવીને ધ્યાન કર. તો આપણે ગુણનું ધ્યાન કરીએ છીએ પણ મળને ચાલુ રાખીને. ખ્યાલ આવ્યો છે? આ ગાથાની અંદર બે વસ્તુ, આત્મા ગુણ સંપન્ન છે અને સાથે ભાવ મળથી યુક્ત છે. એ ગુણ પ્રકૃતિ, એ તો એ ગુણ એને આ આત્માના ગુણો નથી, એ પ્રકૃતિના રજસ તમસ અને જે છે એ વિકાર છે, એ વિભાવના પ્રકૃતિ છે. ત્રણે ત્રણ પ્રકૃતિ વૈભાવી, હા સાત્વિકમાં વૈભાવી, સાત્વિકમાં પણ એને અહમ કેન્દ્રિત છે. એટલે એ ત્રિગુણ રહિતમ જે છે એ એની પ્રકૃતિ છે. અને પ્રકૃતિ કર્મ બાંધે છે, ભાવ કર્મ જ કર્મ બાંધે. પ્રકૃતિ એ કે જે પુરુષ કર્મ નથી બાંધતો, પ્રકૃતિ બાંધે છે. ભાવ કર્મ નો હોવા જોઈએ, પર પદાર્થ ઉપરનો ભાવ એ કર્મના રૂપમાં છે ના શુદ્ધ. આપણે ત્યાં કહ્યું શુભમાંથી એ પર થાય છે, એટલે પદાર્થમાંથી, સંગમાંથી, સંયોગમાંથી, એમાંથી વિચાર કરતો કરતો અરૂપી તત્વ સાથે જોડાય છે. પહેલાં રૂપી તત્વ સાથે છે, એ રૂપી તત્વમાંથી પછી એની પરિણતિ અરૂપી તત્વમાં થઈ. આત્મા ગુણ, હવે એને ગુણ સ્વરૂપ આત્માને જ્યારે વિચારવો છે ત્યારે આત્મા ગુણ સ્વરૂપ છે, રૂપી કે અરૂપી? અરૂપી. માટે ભાવ સ્વરૂપ છે આત્મા, આત્મા ત્યાં ભાવ સ્વરૂપ છે. તો ત્યાં બે વસ્તુ બરોબર સમજી લઈએ કે આત્મા ગુણ સંપન્ન છે અને સાથોસાથ કર્મ સહિત છે, એટલે મળથી યુક્ત છે. કર્મ ત્યાં સુધી છે કે જ્યાં સુધી એનામાં ભાવ મળ છે ત્યાં સુધી. ભાવમલ, ભાવમલ એટલે આત્માને કર્મ બાંધવાની યોગ્યતા એનામાં છે. આ યોગ દ્રષ્ટિ સમુચયનું મુખ્ય સૂત્ર હરિભદ્ર સુરીએ આપ્યું છે કે અનાદિકાળથી આત્મા સંયોગી હોવાને કારણે એનામાં એક દોષ ભાવમળનો, એના ભાવમાં મળ છે, એ દોષ છે. એટલે એને કારણે પર સાથે વિકારો થઈ જાય છે. તો એને શુદ્ધિ કરવાની છે, એ શુદ્ધિ કરવાની છે, એટલે ભાવ શુદ્ધિ કરવી છે. એટલે હું ભાવ સ્વરૂપ આત્મા છું, એમાં રહેલી આ જે કર્મરૂપી મળ છે એ ભાવ મારે દૂર કરવાનો. એને જ્ઞાનીઓએ તત્વના રૂપમાં ભાષા વાપરી કે આશ્રવ સ્વરૂપ છે. આશ્રવને દૂર કરવા સંવર કર અને સંવરમાંથી નિર્જરામાં જા. આ બધી વસ્તુ પછી તાત્વિક બધા વિચારણાના દાર્શનિક વિચારસરણીને બધી ભેદાભેદ છે. તત્વને સમજવા માટે અહીંયા વાત બરાબર મૂકી છે કે અનંત ગુણ સંપન્ન આત્મા છે, પણ એમાં ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એવા મળથી યુક્ત છે. નિર્મલ કરવો જોઈએ આત્માને, પેલા આત્માને નિર્મલ કરવો. ગુણ લાવવાના નથી, શું પ્રોસેસ થયું? આ બે વસ્તુ સમજાય એમાં કે આત્માને નિર્મળ કરવાનો છે. આત્મા ગુણ સંપન્ન છે તો છે જ, એમાં કઈ તું ઉમેરી શકવાનો છો? ગુણ ક્યાંય આરોપણ કરવાનું નથી, લાવવાના નથી, આત્મામાં ગુણ પૂરવાના નથી. કર્મ મનનું આવરણ છે તો એને નિર્મળ કરવાનો છે. એટલે કૃપાળુદેવે અડધી લીટીમાં કહ્યું મોક્ષ કયો? આ મોક્ષ આ જ છે, તું તારી જાતને શુદ્ધ કરતે તે પામે. સમજાવ્યો? કેટલો સંક્ષેપ પણ. અને શું સમજાવ્યું? તો કે સકલ માર્ગ, આ અનાદિ અનંત નિર્ગ્રંથોનો જે માર્ગ છે ને, શાશ્વત સનાતન, આ તમે સાહેબ સાવ સમજાવી દીધો. શિષ્ય કહે છો આત્મસિદ્ધિનો, આપણે આત્મસિદ્ધિના શિષ્ય થવું, ગુરુ ન થવું. પણ મુશ્કેલી ક્યાં છે? આત્મશિષ્યના શિષ્યની ભૂમિકા કેળવાતી નથી. અને કંઈક જો કેળવાય જાય, ડાપણ આવી જાય તો કઈ થાય છે? ગુરુની ભૂમિકા. બસ મોક્ષ કેમ થાય હું તને સમજાવી દઉં, તું એ નહીં તું મોક્ષ કર, આમ જ હોય નથી. આ અહમ છે, આ એનો અહમ ભાવ છે. આટલા પ્રમાણમાં એને નામ અને રૂપની જાગૃતિ છે તો સમજાવવાનું, મને બહુ દેવાની ઈચ્છા ક્યારે થાય છે, મારી એટલી જાગૃતિ છે ને, હું એનાથી પર હોઉં તો તમે ગમે એટલું કહો તો મારે શું લેવા દેવા. આ અધૂરપ છે, પૂર્ણતા નથી, પણ એનું ભાન હોવું જોઈએ પાછું, નહીતર અભિમાન તો વધતું જાય કે મારા વિના આ બધું શું થશે, અને મારે તો કહેવું જ જોઈએ, હવે આમાંથી કોણ બચાવે. અને આવા જ ઉપદેશકોનો આપણને પનારો પડ્યો છે કે જેને લાગે છે કે મારે તો કેવું છે, મારે કંઈક કહેવાનું છે, અને આવા આવા પ્રસંગે હું નહીં કહું તો કેમ હાલ, ભાઈ તું નથી એમ માનીને ચાલ, અને તારે કંઈ કહેવાની જરૂર નથી જો તું સમજો હતો. પણ જે ઉછાળો આવે છે તારી અણસમજણનો, તારા અજ્ઞાનનો આવે છે, અને એ જો એનું તને ભાન હોય તો એ તારા હિતનું કારણ છે. બોલતી વખતે પણ હું બોલું છું એ ભાન સહિત જો હું બોલું કે મારું આ કર્તવ્ય નથી, આ થઈ રહ્યું છે, આ દોષ છે, તો એને એનું કોઈ દોષનું અભિમાન આવે. પણ અહીંયા તો જો એ ન થાય તો ખોટું લાગે, અમારી કોઈ ગણતરી જ નથી, અમારો વારો આવતો નથી, અમે કદી બોલશું. અરે હજી એને હું પણાનો કેટલો બધો ભાવ છે. ઠીક છે, આપણે એ બધી જવા દે, આ બધી વ્યવહારિક, આ બધી સૂક્ષ્મતાઓ છે સમજવા માટે, એટલા માટે કે કાલ સવારે આપણને આ દોષ ન આવે. જુઓ કેટલી સરસ, કે મને ન કીધું, મારો વારો ન આવે, હું બોલત નહીં. પછી માઇચા પછી કે મને આમાં કઈ ખબર પડતી, કઈ બોલ, આપણે કઈ સમજાવો ને, શું સમજાવે, ધૂળ સમજાવે, વાંચવામાં જ ગોટાળા હોય. આ તો કેટલી કેટલું કેટલું કેવું કે પ્રાથમિક શાળા છોડી છે, એક વાંચે છે તો 15 વાર ટોકવા પડે, પણ કેવી રીતે ટોકવા, આપણને સંકોચ થાય કે હવે જેને તેને વારંવાર શું કેવું કે ફરીથી વાંચો ફરીથી વાંચો. આટલે સુધી આપણી આ અવસ્થામાં અને છતાં આપણો પ્રશ્ન આવે કે અમે બધું જાણીએ છીએ અને છતાં હજી કેમ અનુભવ થતો નથી, હજી કેમ મોક્ષ દેખાતો નથી. આ અધીરજ છે, એની પાછળ યાદ નથી આવતું કે આપણું ચિંતન કેટલું અધૂરું છે. આત્મા તો ગુણ સંપન્ન છે, એની ચિંતા કર્માતું, એની અંદર રહેલું જે આ ભાવ કર્મ છે, એ ભાવ કર્મ કસાય રૂપ છે, વિભાવ રૂપ છે, વિકાર રૂપ છે, અહમ રૂપ છે. બસ એ કર્મ તારું જશે તો દ્રવ્ય કર્મ ન કર્મની ચિંતા તું કર્મ, કેમ કે દ્રવ્ય કર્મ તો ભાવ કર્મ હોય તો જ બંધાય, નહીં તો ન બંધાય. એટલે જ્ઞાની ખાવા છતાં કર્મ બાંધતો નથી, ભોગ ભોગવવા છતાં બાંધતો નથી, અને અજ્ઞાની ભોગવતો નથી તો અનંતાનુબંધી બાંધે છે, કારણ કે ભાવ કર્મથી રહિત છે જ્ઞાની, અને અજ્ઞાની કાંઈ કરતો નથી છતાં ભાવ કર્મથી સહિત છે. આ સૂક્ષ્મતા, આ વ્યવહારનો ભેદ દેખીતો લાગે કે ઘણો આપણને લાગે કે વિસંગત છે, હાવ વિરોધાભાસ છે, આ બધું કરે છે છતાં તમે કહો છો બંધાતો નથી. હા, એ બંધાતો નથી, એ તારા બુદ્ધિનો વિષય નથી, એ તત્વજ્ઞાનનો વિષય છે કે જો એને ભાવકર્મ નહીં હોય તો ક્રિયા એને બાંધી શકશે. એને શરીરમાં રોગ થાય, જ્ઞાનીનું શરીર કંપાય, જ્ઞાન થાય, મ્લાન થાય, અને એના મગજના તંતુઓ પણ અવ્યવસ્થિત થાય, પણ જ્ઞાની અંદરથી ભાવમાં સ્થિર હોય તો એ કોઈ આર્ત ધ્યાનના કર્મ બાંધતો. જેટલા પ્રમાણમાં એને વૈરાગ્યથી પોતાના આત્માને વાસિત કર્યો છે, ભાવિત કર્યો છે, એટલા પ્રમાણમાં એને દર્દ હોવા છતાં પણ એ કોઈ કર્મ બાંધતો નથી. અને એ માથું દુખે તો કેટલા કર્મ બાંધે છે. સેજ હાડ તપી આવ્યું છે, સેજ મૂડ નથી, એમાં તો આખું ઘર માથે લે છે ને. આટલો દેહલક્ષી છે, આટલી અશુદ્ધિ છે, મૂળ ભાવમળ છે, ભાવમળથી મુક્ત થવાનું છે. એ જ આ શુદ્ધાત્મા એ કે છે. પછી શબ્દ પ્રયોગ સરસ મૂક્યો છે, ભાવમલથી રહિત એવા નિર્મલ આત્માને નિરંતર ધ્યાવે છે તે મહામુનિઓ. આ શબ્દ સમજાય છે? નિયમથી નિર્વાણને તરત પામે છે. નિયમ એટલે સિદ્ધાંત. આને સિદ્ધાંત કહેવાય. ત્રણ કાળમાં વાત ફરે નહીં. તારે જેટલી દલીલ કરવી એટલી કર. તો ભાવ મળશે તો નિર્વાણ થાય નહીં નક્કી. અને ભાવ મળતી મુક્ત થયો તો આત્મા તો ગુણ સંપન્ન છે જ. થયો બસ અમન થયો. આ વિકાર ભાવ કરનાર મન છે, વિભાવ ભાવ કરનાર મન છે, એ મનની ઇન્દ્રિય છે. હાથ પગ કઈ ભાવ બગાડતા નથી. એ કર્મેન્દ્રિય છે. બગાડે છે કોણ? મન. માટે મનનો નિગ્રહ, મનનો જય અને મનનો લય. અમન અવસ્થા અમનસ્ક યોગ ઉન્મની અવસ્થા મનથી પર. હવે એનું મન એના આત્માના ભાવને બગાડી શકતું નથી. પણ જો વિકલ્પ જાગ્યો તો જ્ઞાની કે પાછો સંસાર ઉભો થતા. તો આખી સાધના મનની થઈ. મન એ ભાવને સક્રિય થવા માટેનું એક મિકેનિઝમ છે. આપણા શરીરમાં પંચેન્દ્રિયમાં અભ્યંતર ઇન્દ્રિય પંચેન્દ્રિયનો નિગ્રહ તો કરવો પણ મનનો કરવો. અને એ નિયમથી નિર્વાણને પામે. આ વાત કરી છે નિયમથી મોક્ષ. ગાથામાં પણ નિયમ શબ્દ છે. માગધીમાં, સંસ્કૃતમાં અને ગુજરાતીમાં નિયમ શબ્દ. નિયમથી થાય એટલે આ કોઈના આશીર્વાદથી નહીં, કોઈની કૃપાથી નહીં, કોઈએ થપ્પો માર્યો છે એનાથી નહીં, સ્વભાવે જ થાય. આ જ પરિણામ આવે, બીજું કંઈ ન થાય. અચૂક ઉપાય. ભણે બોધ વિતરાગતા. એક વાર તને બોધ થયો અને વિતરાગતામાં આ ભાવ ગયા બધા, મોહનો સંપૂર્ણ નાશ એ વિતરાગતા છે. વિતરાગતા ક્યારે આવે? બારમીય બારમા ગુણસ્થાનકના ક્ષીણ મોહ તો વિતરાગતા છે. મોહ અંશે ચાલુ છે તો વિતરાગતા નથી. હણે બોધ વિતરાગતા. બોધ પરિપૂર્ણ આવા આત્મા પ્રાપ્ત, આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધ અને વિતરાગતા પોતાની, મોહનો કણિયો પણ નહીં. અચૂક ઉપાય છે, નિયમથી છે, ત્રણ કાળમાં છે. કોઈ કહે કે ન કહે, કોઈ માને કે ન માને, કોઈ કબૂલ થાય કે ન થાય. ઓલ કે આઈ ડોન્ટ એગ્રી, તો હુ કેર્સ ફોર યુ? તું ન માન. અદભુત વાત છે. નાની નાની વાત પણ ચિંતનનું એટલું બધું બળ આપે છે. એટલે પછી બધા પ્રશ્નો આપણે અત્યારે લેતા નથી કે બોલો આ તો અહીંયા પ્રભાકર ભટ્ટ બેઠો છે, એને આની અંદર ચાર પ્રશ્નો કહી રહ્યા છે. હા સાધક, કેમ કે જ્યાં સુધી એ થયું નથી અવલંબન લેવાનું છે. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન. એટલે સાધ્ય થઈ ગયું એ ધ્યાન, એને પ્રાપ્ત થઈ ગયું એ જીનની ભજના કરતા કરતા નિજરૂપ થઈ ગયો. કીમાં જીન સ્વરૂપતે જીન માર્ગ તે જીનનો પામ્યો રે. કીમાં પામ્યો તે નિજ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ એને પ્રાપ્ત થઈ ગયું. એમાં એક વાક્ય વચ્ચે છે, સંસ્કૃત વાક્ય વચ્ચે, આત્મા પોતાના સ્વરૂપને પોતામાં જ પોતા વડે એ ક્ષણ પણ નિર્વિકલ્પ સમાધિ વડે આરાધતો સર્વજ્ઞ થાય છે. પોતે જ પોતામાં જ પોતાને પોતા વડે, એટલે આત્મા આત્માને જ આત્મામાં આત્મા વડે આરાધના કરે તો આત્મ સ્વરૂપ પામે છે. નિરાલંબન આ માર્ગ આખો સાધન. હવે બધા વિવાદ આ બધા છે ને ભાષાના બધા છે, પણ એમાં ઉપસમ તમે કર્યો તો એ આ શબ્દ મૂક્યો છે. ઉપસમને સમાવ્યો તમે કેવી રીતે સમાવ્યો? નિરી અનિહિત વૃત્તિ એ એટલે ઈચ્છા નહીં, હા ઈચ્છા વગર જ્યારે સમાવો છો ત્યારે થાય છે. નિહિત એટલે નિરીહતા, ઈચ્છા રહિત પણ. તેમ તે ભેદો પણ સ્વાભાવિક છે. હવે અનિહિત વૃત્તિ થાય છે, ઉપશમ કરો છો પણ હજી ઈચ્છા ચાલુ છે, આ અનિહિત વૃત્તિ થયું છે. તો એ ભેદ પણ એ ભેદ સ્વાભાવિક છે. આ બધા ભેદ કરતો કરતો અભેદ થાય. એક સ્તવન આવે છે મારા સાહેબનું પણ સોનલ બની જાય, ભેદ છેદ કરી આત્મા, યશુભીજીનું છે. એટલે એમાં એ ભેદ છેદ કરતો કરતો આગળ વધે છે. કહો જ્ઞાન સ્વભાવી આત્મા ભેદ છેદ કરતો પંથે રહેવું છે આખો. પણ એ આચાર્યએ સમજાવ્યું છે કે ભેદ 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 ભેદમાંથી અભેદમાં આવે છે. હવે આ બધું આવે એટલે આ ભેદ છે. અહીંયા કહ્યું છે કે એ ભેદ સ્વાભાવિક છે, થાય શરૂઆતની અંદર એ બધા, એને ઉપશમ કરવો છે, છતાં ઈચ્છા હોય છતાંય દબાવી રાખે, સંયમમાં છે તો આવું બને. વિશેષ અવસર